ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ મહત્વના ચિંતક નરસિંહરાવ દિવટિયા, એમના એક વિચાર પર ઊંડા ઉતરીશું. લગભગ 100 વર્ષ પહેલાં એમણે એક સવાલ પૂછ્યો હતો જે આજે પણ વિચારવા જેવો છે. સવાલ એ હતો કે રાજકીય સંચલનમાં સાહિત્યને શા માટે ઘસડવું, અને આ વાત એમણે ખાસ તો કવિતા માટે કહી હતી.
હા, અને એ સમય પણ કેવો હતો? આઝાદીની લડત, રાષ્ટ્રભક્તિનો જુવાળ.
બરાબર, એટલે ઘણા રાષ્ટ્રગીતો લખાતા હતા. પણ દિવટિયાને એમાંના કેટલાક સામે વાંધો હતો એમની ગુણવત્તા સામે.
બિલકુલ, એમનો લેખ છે કવિતા અને રાજકીય સંચલન અથવા કવિતા સાહિત્યનું તાત્વિક સ્વરૂપ શું, એ જ આપણી આજની ચર્ચાનો આધાર છે.
શું કે પછી ન હોવો જોઈએ? ચાલો સમજીએ. દિવટિયા વાત શરૂ કરે છે રવિન્દ્રનાથ ટાગોરના એક અવતરણથી. ટાગોરે એક અંગ્રેજી કવિતા ટાંકી હતી, ધ સન ક્લોઝિંગ હિઝ બેનેડિક્શન. એનો ભાવ કંઈક એવો છે કે જીવનનો અંત શાંતિથી આવે, જેમ સૂરજ આથમતી વખતે આશીર્વાદ આપીને જાય.
હા, અને દિવટિયાએ એનો સરસ અનુવાદ પણ કર્યો છે. જળમાહી શમે રવિરાજ પણે, કંઈ અંતિમ આશીષ મંત્ર ભણે. ખૂબ સુંદર છે.
ખરેખર સુંદર. પણ આ વાત અહીં કેમ? આનો રાજકારણ સાથે શું સંબંધ?
સંબંધ છે. જુઓ, ટાગોર આ કવિતા પરથી શું તારવે છે અને દિવટિયા એમની સાથે સહમત થાય છે. એ કહે છે કે સાચી ઉત્તમ કલામાં વિષય અને એનું સ્વરૂપ, એની બનાવટ એ એકદમ ઓગળી જાય છે, એકરસ થઈ જાય છે.
એટલે કન્ટેન્ટ અને ફોર્મ એક થઈ જાય.
બરાબર. પણ જ્યારે કોઈ મોટો ભાવનાત્મક જુવાળ આવે, જેમ કે દેશભક્તિનો કે રાજકીય આંદોલનનો તીવ્ર આવેશ આવે, ત્યારે શું થાય? ટાગોરના શબ્દોમાં કહીએ તો આ બોઇસ્ટરસ પેશન, આ ઉછળતો આવેશ, એ કલાના પોતાના સંયમ અને સુમેળની જે મર્યાદા હોય છે ને, એને તોડી નાખે છે.
એટલે
કે વિષય પોતે જ એટલો ભારે થઈ જાય છે, એટલું આગળ ધસી આવે છે, કે કલાનું જે પોતાનું સૌંદર્ય છે, એની જે રસસૃષ્ટિ છે, એ દબાઈ જાય છે. જાણે રાજકીય મુદ્દો કલા પર હાવી થઈ જાય.
સમજાયું. એટલે રાજકારણનો જે જુસ્સો છે, એ કલાની નાજુકતાને, એના સંતુલનને નુકસાન પહોંચાડી શકે. આ તો સીધી વાત થઈ.
હા, અને દિવટિયા આ જ વાત પકડીને આગળ વધે છે. એ કહે છે કે શુદ્ધ સાહિત્ય અને ખાસ કરીને કવિતા, એને જો તમે રાજકીય ઉથલપાથલ સાથે જોડો તો એની કલાત્મકતા જોખમાય છે.
અને આ ખાલી એમનો મત નથી, એમણે પુરાવા પણ આપ્યા છે ને, પેલા રાષ્ટ્રગીતોના.
બિલકુલ, એમણે પૂછ્યું છે કે એ સમયના રાષ્ટ્રગીતો કેવા હતા, અને પોતે જ જવાબ આપે છે કે ઘણા તો ઢંગધડા વગરના હતા, ભાષાની રીતે પણ શરમજનક હતા.
આટલી સ્પષ્ટ વાત.
હા, અને એ એમ પણ કહે છે કે આ ખાલી નવા નિશાળિયા કે નબળા કવિઓની જ વાત નથી. એમના મતે તો સારા સમર્થ કવિઓ પણ જ્યારે પોતાની કવિતાને કોઈ રાજકીય હેતુ માટે વાપરે, જાણે કવિતા રાજકારણની દાસી હોય, ત્યારે એમની રચનાઓ પણ એમની બીજી ઉત્તમ કૃતિઓની સરખામણીમાં નબળી લાગે છે.
પણ એમણે કોઈ અપવાદ ગણ્યો છે, કોઈ સારી રચના એ સમયની?
હા, ચોક્કસ. તેઓ કવિ નાનાલાલના ગીત મારા કેસર ભીના કંથ હો સિધાવાસજી રણવાટની પ્રશંસા કરે છે. ભલે એ રાષ્ટ્રગીતોના સંગ્રહમાં મુકાયું હોય, પણ દિવટિયા એને ઉત્તમ ગણે છે.
કેમ, એમાં શું જુદું છે?
કારણ કે એ સીધું કોઈ રાજકીય પ્રચાર નથી કરતો. એ વીરરસની જે સાર્વત્રિક ઊંડી ભાવના છે, પતિને રણભૂમિમાં વિદાય આપતી પત્નીના મનોભાવની વાત છે, એને વ્યક્ત કરે છે. એ રાજકારણથી પર છે.
અચ્છા, એટલે ભેદ છે રાજકીય એજન્ડા અને સાર્વત્રિક માનવ ભાવના વચ્ચેનો. આ મહત્વનું છે. પણ દિવટિયા અહીં અટકતા નથી, ખરું ને? એ કવિતાના મૂળ સ્વરૂપ પર જાય છે.
હા, એ કવિતાના તત્વને, એના એસન્સને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને એના માટે તેઓ ભવભૂતિના નાટક ઉત્તર રામચરિતના મંગલાચરણની એક પંક્તિ ટાંકે છે, અને એના પર આપણા વિદ્વાન આનંદશંકર ધ્રુવે જે અર્થ કર્યો છે તે રજૂ કરે છે.
કઈ પંક્તિ?
વંદેમ દેવતામ વાચામ અમૃતામ આત્મન કલામ.
ઓકે, આનો અર્થ શું થાય?
આનંદશંકર ધ્રુવ આમાંથી કવિતાની વ્યાખ્યા આપે છે. આત્માની અમર કલા.
આત્માની અમર કલા, આ તો ભારે શબ્દો છે.
હા, અહીં આત્મા એટલે માત્ર જીવ નહીં, પણ પરમાત્માનો અંશ જે દરેકમાં છે એમ મનાય છે. કવિતા એ પરમ તત્વની, એ દિવ્ય અંશની કલા છે.
કલા એટલે જેમ ચંદ્રની કળા હોય એમ?
બરાબર એ જ રીતે. જેમ ચંદ્ર પૂરો એક છે પણ એની કળાઓ છે, એમ કવિતા એ પૂર્ણ પરમાત્માનો એક અંશ છે, એની એક અભિવ્યક્તિ છે. અને કારણ કે એનું મૂળ એ દિવ્ય તત્વમાં છે એટલે એ અમૃત છે, અમર છે, એનો નાશ નથી.
વાહ, કવિતા એટલે આત્માની અમર કલા, આટલી ઊંચી વાત. તો પછી જો કવિતા આટલી દિવ્ય વસ્તુ હોય તો એને રાજકારણના ક્ષણિક, ક્યારેક સંકુચિત, ક્યારેક ઘોંઘાટિયા ભાવો સાથે કેમ જોડવી?
દિવટિયાનો જવાબ સ્પષ્ટ છે, ના જોડવી જોઈએ. એમના મતે તો આમ કરવું એ પેલી અમૃતા આત્મનઃ કલાને નીચે ગર્તમાં, ઊંડી ખાઈમાં ધકેલી દેવા બરાબર છે.
અને એમણે આના માટે ખૂબ જ ચોંકાવનારી સરખામણી પણ કરી છે ને?
હા, કરી છે. કદાચ આજે આપણને થોડી આકરી લાગે. એમણે કહ્યું કે કવિતાને રાજકીય સંચલનમાં ખેંચી જવી એ તો પેલું મહાભારતમાં દુઃશાસન જે રીતે દ્રૌપદીને ભરસભામાં વાળ પકડીને ખેંચી લાવ્યો હતો ને,
હું બાપરે,
એના જેવું અધમ કૃત્ય છે. આના પરથી સમજાય કે એમના મનમાં કવિતાની શુદ્ધતા માટે કેટલી ઊંડી લાગણી હતી.
બિલકુલ. પણ એક પ્રશ્ન થાય, જો આવું હોય તો પછી વીર રસનું શું? યુદ્ધ, સંઘર્ષ, શૌર્ય, આ બધું તો ઘણીવાર રાજકારણ સાથે જોડાયેલું હોય છે, તો શું વીર રસની કવિતા જ ના હોય?
સારો સવાલ છે, અને દિવટિયા એનો જવાબ આપે છે. એમનો વિરોધ સાચા વીર રસ સામે નથી. વીર રસ જેનો સ્થાયી ભાવ ઉત્સાહ છે એ ચોક્કસ કવિતાનો વિષય બની શકે છે.
પણ ક્યારે? શરત શું?
શરત એ કે એ ભાવના એટલી ઊંચી કક્ષાએ પહોંચેલી હોવી જોઈએ, એટલી આઈડિયલાઇઝ થયેલી હોવી જોઈએ, એટલે કે જાણે એ કોઈ સામાન્ય લડાઈ ન રહેતા કોઈ ઉચ્ચ આદર્શ માટેની સાર્વત્રિક બની ગયેલી ભાવના હોય.
દાખલા તરીકે,
જેમ કે રામાયણમાં લવકુશનું વીરત્વ એ કોઈ રાજકીય પક્ષ માટે લડતા નહોતા, એ તો ધર્મ અને ન્યાય માટે હતું. અથવા આપણે આગળ વાત કરીએ એમ નાના લાલની વીરની વિદાય કે ખબરદારનું હળદીઘાટનું યુદ્ધ, આ બધી રચનાઓ કોઈ ચોક્કસ રાજકીય પક્ષ કે નેતા માટે નથી, પણ વીરતાની જે સનાતન ભાવના છે એને સ્પર્શે છે.
અને આનાથી ઉલટું શું જે એમને નથી ગમતો?
એ કે છે વીર રસાભાસ, એટલે કે વીર રસનો ખાલી દેખાવ, આભાસ, સાચો વીર રસ નહીં.
અને એ ક્યારે થાય?
જ્યારે અનૌચિત્ય હોય. અનૌચિત્ય એટલે સાદી ભાષામાં જે વાત જ્યાં ન શોભે, જ્યાં બંધ બેસતી ન હોય, ત્યાં એ ભાવ બતાવો. જેમ કે કાવ્યશાસ્ત્ર કહે છે કે પિતા કે ગુરુ જેવા પૂજનીય વ્યક્તિ સામે વીરતા બતાવવી એ અનૌચિત્ય છે, એ સાચો વીર રસ નથી, વીર રસાભાસ છે.
અચ્છા.
એ જ રીતે દિવટિયાના મતે ઘણા રાજકીય ગીતોમાં જે વીરતા બતાવાય છે એ અયોગ્ય વિષય પર હોય છે, એટલે એ પણ વીર રસાભાસ છે, સાચી કલા નથી.
સમજાયું. એટલે ગુસ્સો કરવાની જગ્યાએ ગુસ્સો કરાય એમ વીરતા પણ યોગ્ય સ્થાને જ સાચી ગણાય. બરાબર. પણ એક બીજો ભાવ છે દેશભક્તિ, એનું શું? એ તો સારી ભાવના ગણાય ને?
હા, દિવટિયા પણ એને ઉત્તમ ભાવના કહે છે, એનો ઇન્કાર નથી કરતા. પણ કવિતાના જે બીજા મહાન વિષયો છે, પ્રેમ, કરુણા, મૃત્યુ, ઈશ્વર, પ્રકૃતિ, માનવ મનના ઊંડા રહસ્યો, આ બધાની જે વિશાળતા છે, જે સાર્વત્રિકતા છે, એની સરખામણીમાં દેશભક્તિનો વિષય એમને થોડો સંકુચિત લાગે છે.
સંકુચિત કેમ?
કારણ કે દેશભક્તિ સ્વાભાવિક રીતે એક દેશ, એક ભૌગોલિક સીમા, એક ચોક્કસ સમુદાય સાથે જોડાયેલી છે. જ્યારે પ્રેમ, કરુણા, મૃત્યુ જેમાં ભાવો તો દેશકાળથી પર છે, દરેક મનુષ્યને સ્પર્શે છે.
ઓ, એટલે એમનું કહેવું એમ છે કે સારા કવિઓ પણ જ્યારે ખાલી દેશભક્તિ પર લખે ત્યારે કદાચ એમની કવિતા એટલી ઊંચી નથી બનતી જેટલી એમને બીજી રચનાઓ હોય છે. આ તો થોડું વિચારવા જેવું છે.
હા, અને એના સમર્થનમાં તેઓ સરોજની નાયડુનું ઉદાહરણ પણ આપે છે.
શું કહે છે એમના વિશે?
એ કહે છે કે જ્યારે સરોજિની નાયડુ રાજકારણમાં સક્રિય થયા અને દેશભક્તિના ગીતો લખવા લાગ્યા ત્યારે ઘણા સાહિત્યના જાણકારોને, રસજ્ઞોને ખેદ થયો હતો, દુઃખ થયું હતું.
ખરેખર કેમ?
કારણ કે એ રસજ્ઞોને લાગતું હતું કે સરોજિની નાયડુના દેશભક્તિના કાવ્યો એમના બીજા કાવ્યો જેમાં પ્રકૃતિ, પ્રેમ, જીવનના ગહન ભાવો હતા એટલી ઉત્કૃષ્ટ કક્ષાના નહોતા, એટલે જાણે એમની પ્રતિભા રાજકારણમાં વેડફાઈ રહી હતી. અને દિવટ્યા ઉમેરે છે કે આ વિચાર એમણે પોતે પણ 10 વર્ષ પહેલાં એમની કુસુમમાળાની પ્રસ્તાવનામાં લખ્યો હતો.
રસપ્રદ. એટલે વિષયની પસંદગી કવિતાની ગુણવત્તા માટે બહુ જ મહત્વની છે એમ દિવટિયા માને છે. પછી એ રસોની વાત કરે છે ને, 9 રસોમાંથી કયા ચડિયાતા?
હા, એમના મતે બધા રસો કલાની દૃષ્ટિએ સરખા નથી. એ સૂચવે છે કે કરુણ, અદ્ભુત, શાંત અને શૃંગાર આ 4 રસો ગુણવત્તામાં બીજા રસો કરતાં ઊંચા છે, જેમ કે વીર, હાસ્ય, ભયાનક, બીભત્સ, રૌદ્ર કરતા.
અને આ 4માં પણ કોઈ ક્રમ ખરો?
હા, કદાચ એ જે ક્રમમાં બોલ્યા એ જ એમનો અભિપ્રેત ક્રમ હોઈ શકે. કરુણ સૌથી ઊંચો, પછી અદ્ભુત, પછી શાંત અને પછી શૃંગાર. અને શૃંગારમાં પણ પાછું
શું?
શૃંગારમાં પણ જ્યારે વિરહનો ભાવ ભળે, એટલે કે વિપ્રલંભ શૃંગાર, ત્યારે એ મિલનના શૃંગાર કરતાં પણ વધુ હૃદયસ્પર્શી અને ઊંડો બને છે એમ એ સૂચવે છે.
પણ આવું કેમ? કરુણ કે અદ્ભુત શા માટે, વીર કે હાસ્ય કરતા ચડિયાતા?
કારણ એ રસોમાં રહેલી દિવ્યતા અને એનાથી મળતા અલૌકિક આનંદના અંશમાં છે એમ દિવટિયા કહે છે. જે રસ આપણને જેટલા વધુ ઊંડા, સૂક્ષ્મ અને સાર્વત્રિક માનવ અનુભવની નજીક લઈ જાય, આપણને રોજબરોજની સામાન્યતાથી ઉપર ઉઠાવે, તેટલો તે વધુ શ્રેષ્ઠ. ટૂંકમાં, બધી લાગણીઓ કવિતામાં સરખું વજન નથી ધરાવતી. અને આ બધું પાછું પેલી મૂળ વાત સાથે જોડાય છે. કવિતા એટલે આત્મનો અમૃતા કલા, અને ઉપનિષદનું પેલું સૂત્ર રસો વૈ સહ, એટલે કે પરમ તત્વ પોતે જ રસ સ્વરૂપ છે.
હા, એની વાત પણ આવે છે.
જો પરમાત્મા રસ સ્વરૂપ હોય અને કવિતા આત્માની કલા હોય, તો કવિતાનો મુખ્ય હેતુ પણ એ પરમરસની, પરમ આનંદની અનુભૂતિ કરાવવાનો હોવો જોઈએ. રસ ક્યાંથી આવે? સૌંદર્યમાંથી. અને સૌંદર્ય શેનાથી ટકે?
શેનાથી?
નિયમ સંયમથી, એટલે કે શિસ્ત, સંતુલન, પ્રમાણભાન. હવે તમે જ વિચારો, રાજકીય સંચલનમાં ઘણીવાર જે ઉચ્છૃંખલ ઘોષાતી ઘોષ હોય, બેલગામ આવેશ, ઘોંઘાટ, નારાબાજી, એમાં આ નિયમ અને સંયમ હોય ખરા?
ના, એમાં તો એનો અભાવ જ હોય ઘણીવાર.
બસ, તો દિવટિયા કહે છે કે આ ઘોંઘાટ સાચા સૌંદર્ય, સાચા રસ અને તેથી સાચી કવિતા સાથે સુસંગત નથી.
અને કવિતાનો પરમ હેતુ શું ગણાવ્યો છે એમણે? પેલું સંસ્કૃત સૂત્ર ટાંકીને.
હા, મમ્મટાચાર્યનું સૂત્ર છે, સદ્યઃ પરનિર્વૃત્તિ.
સદ્યઃ પરનિર્વૃત્તિ એટલે?
એટલે કાવ્યનો આસ્વાદ લેતાની સાથે જ, તરત જ, સદ્યઃ મળતી પરમ શાંતિ, પરમ આનંદની પ્રાપ્તિ, પેલી આહા વાળી જે અનુભૂતિ થાય, ઊંડી શાંતિ મળે, દુનિયા વિસરાઈ જાય, એ જ કવિતાનો મુખ્ય શિરોમણી હેતુ છે.
અને આ આનંદ કેવો?
બ્રહ્માનંદ સહોદર કયો છે, જેણે બ્રહ્મના સાક્ષાત્કાર જેવો અલૌકિક આનંદ.
બરાબર.
હવે રાજકીય ઉશ્કેરાટ, આવેશ, ગુસ્સો, આ બધું આ શાંત અલૌકિક આનંદ સાથે કઈ રીતે બંધ બેસે?
બરાબર છે. એટલે દિવટિયાના મતે તો આ બેનો મેળ બેસાડવો લગભગ અશક્ય છે.
હા, સામાન્ય સંજોગોમાં તો અશક્ય જ. એ એમ જરૂર કહે છે કે કદાચ કોઈ અસાધારણ પ્રતિભા હોય, કોઈ મહાન કવિ હોય, જે પોતાની કલાની શક્તિથી રાજકીય વિષયને પણ એટલું ઉદાત બનાવી દે કે એ આત્માની અમર કલાની કક્ષાએ પહોંચે. પણ એ તો અપવાદ.
મોટાભાગે તો રાજકારણ કવિતાને નીચે જ ખેંચે એવું એમનું માનવું.
બિલકુલ, મોટાભાગે રાજકીય સંચલન કવિતાને એના ઉચ્ચ સ્થાનેથી નીચે ઉતારી પાડે છે.
અને છેલ્લે એમણે એક સરસ કલ્પના કરી છે કવિતા વિશે, જાણે આખી વાતનો નિચોડ હોય એમ.
હા, ખૂબ સુંદર કલ્પના છે. એ કહે છે કે કવિતા શું છે? એ કંઈ પૃથ્વીના નાના મોટા ઝઘડા, ક્ષણિક આવેશો એ બધામાં રમતી નથી. એનું સાચું વિહાર ક્ષેત્ર તો દિવ્યભૂમિ છે,
સ્વર્ગ જેવું.
હા, કંઈક એવું. અને જો કવિતા કદાચ છેક ત્યાં સુધી ન પહોંચી શકે, તો પણ ઓછામાં ઓછું એ દિવ્યભૂમિના આંગણા સુધી તો જાય જ છે, અને ત્યાંથી પેલી અમરતાની, અમૃતની એક ઝલક તો જોઈ જ લે છે.
વાહ.
અને કદાચ એટલું પણ ન થાય તો એ ભૂમિના દરવાજા પર જઈને કંકુના થાપા તો મારી જ આવે છે. મતલબ કે કવિતાનું જોડાણ, એનું મૂળ એ ઉચ્ચ દિવ્ય તત્વ સાથે છે જ.
એટલે આવી જે આત્માની અમર કલા છે, એને પછી રાજકીય સંચલનના કાદવમાં, એના ક્ષણિક ને કનિષ્ઠ વાતાવરણમાં કઈ રીતે ઉતરાય?
બરાબર. એટલે જ તેઓ આ ભાવનાના એક ભક્ત તરીકે અંતમાં વંદન કરે છે, વંદે હમ દેવતામ વાચમ મુમુતામ આત્મનઃ કલામ.
હું વાણીની દેવી જે આત્માની અમર કલા છે તેને વંદન કરું છું. અદ્ભુત. તો આજની આપણી આ ચર્ચાનો સારાંશ એવો નીકળે કે નરસિંહરાવ દિવટિયા માટે સાચી કવિતા એ કોઈ સામાન્ય વસ્તુ નથી, એ આત્માની અમર કલા છે. એનો સંબંધ સાર્વત્રિક, ગહન અને સૌંદર્યલક્ષી વિષયો સાથે છે. એનો હેતુ ક્ષણિક ઉશ્કેરાટ નહીં પણ સદ્ય પરનિવૃત્તિ, તત્કાળ મળતો પરમ અલૌકિક આનંદ છે.
હા, અને એટલે જ એમને લાગે છે કે કવિતાને રાજકીય આંદોલનોના સંકુચિત, ક્ષણિક અને ઘણીવાર ઘોંઘાટિયા વાતાવરણ સાથે જોડવાથી એના મૂળ સ્વરૂપને અને એની કલાત્મક ગુણવત્તાને નુકસાન પહોંચે છે.
બરાબર, પણ આ વિચાર આજે આપણને શું કહે છે?
એ જ મોટો પ્રશ્ન છે. જો કવિતા ખરેખર આત્માની અમર કલા હોય, જે શાશ્વત સત્યો અને પરમ આનંદને સ્પર્શતી હોય, તો આજના કલાકારો અને વાચકો માટે આનો અર્થ શું? જ્યારે સમાજમાં ગંભીર સામાજિક અને રાજકીય મુદ્દાઓ હોય જેની અવગણના ન કરી શકાય, ત્યારે કલાકાર શું કરે? શું એ શક્ય છે કે આ મુદ્દાઓ વિશે એવી રીતે લખાય એવી કલા રચાય કે જે પેલી અમૃતા આત્મના કલાની ગરિમા પણ જાળવે? કે પછી દિવટિયા સાચા હતા અને કલાની શુદ્ધતા માટે રાજકારણ અને કવિતા વચ્ચે એક કડક ભેદરેખા રાખવી જ પડે? આ એક સવાલ છે જેનો જવાબ કદાચ દરેક કલાકારે અને વાચકે પોતાની રીતે શોધવો પડે.
ખરેખર વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે,